એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી ટેકનોલોજીની વાત કરવાના છીએ જે આમ તો ઘણા વખતથી ચર્ચામાં છે, પણ હવે ખરેખર આપણી દુનિયાને બદલી રહી છે. વર્ચ્યુઅલ રિયાલિટી, જેને આપણે ટૂંકમાં વીઆર કહીએ છીએ.
બિલકુલ. અને આ વીઆરની દુનિયા ખરેખર શું છે તે સમજવા માટે આપણે આજે સેમ્યુઅલ ગ્રીનગાર્ડના પુસ્તક વર્ચ્યુઅલ રિયાલિટી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આ પુસ્તક એમઆઈટી પ્રેસની જે એસેન્શિયલ નોલેજ સિરીઝ છે ને, એનો જ એક ભાગ છે.
હા, જે સિરીઝ આવા અઘરા પણ જરૂરી વિષયોને સરળ બનાવવામાં મદદ કરે છે. પણ એક મિનિટ, વીઆર વિશે આજે વાત કેમ કરવી? શું એ હજી પણ પેલું ગેમ્સ ને એવું બધું જ નથી?
સારો સવાલ છે. પહેલાં ઘણા એવું જ માનતા હતા, સાચું કહું તો હું પણ. પણ ગ્રીનગાર્ડનું પુસ્તક એ જ બતાવે છે કે હવે એવું નથી રહ્યું. વીઆર હવે ખાલી ગેમિંગ નથી, દવા, શિક્ષણ, અરે એન્જિનિયરિંગ, ડિઝાઇન, ટ્રેનિંગ અને હા, સાથે મળીને કામ કરવા માટે પણ, એટલે કે કોલેબરેશનમાં, એના બહુ જ નક્કર ઉપયોગો શરૂ થઈ ગયા છે. એ ખરેખર ક્રાંતિ લાવી રહ્યો છે અમુક ક્ષેત્રોમાં. કેટલાક લોકો તો એને માણસ અને કમ્પ્યુટર વચ્ચે વાતચીતનું ભવિષ્ય જ ગણે છે.
એટલે તમે એમ કહેશો કે આપણે જે રીતે અત્યારે ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન પર બધું જોઈએ છીએ એ રીત જ બદલાઈ જશે, જાણે જાણે આપણે સ્ક્રીનની અંદર જ પહોંચી જઈએ?
ચોક્કસ, એ જ તો વાત છે. એટલે જ આજની આપણી આ ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે ગ્રીનગાર્ડના મતે આ વીઆર ખરેખર છે શું ચીઝ, એનો વિચાર ક્યાંથી આવ્યો, કેવી રીતે કામ કરે છે, અત્યારે ક્યાં વપરાય છે, અને હા, સૌથી અગત્યનું, ભવિષ્યમાં શું સંભાવનાઓ છે અને અને કયા પડકારો પણ છે. તો ચાલો શરૂ કરીએ આ સફર.
ચાલો
તો સૌથી પહેલા તો લેખક વિશે જ જાણી લઈએ. આ સેમ્યુઅલ ગ્રીનગાર્ડ છે કોણ? એટલે એ એક અનુભવી પત્રકાર અને લેખક છે. ઘણા વર્ષોથી એમને ટેકનોલોજી, બિઝનેસ અને સમાજ આ ત્રણેય એકબીજા પર કેવી અસર કરે છે એના પર ઘણું લખ્યું છે.
અને મને લાગે છે એમની સૌથી રસપ્રદ વાત એ છે કે એ પોતે કોઈ એન્જિનિયર નથી કે નથી કોઈ કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ. એ તો એકદમ કુશળ સમજાવનાર છે. અઘરી ટેકનિકલ વાતોને પણ એકદમ સરળ, આપણને સમજાય એવી ભાષામાં મૂકી શકે છે.
તમે બરાબર પકડ્યું. એમનો દ્રષ્ટિકોણ એક જાણકાર પણ બહારના વ્યક્તિનો છે. એટલે એ ખાલી ટેકનોલોજીની જ વાત નથી કરતા, એનો ઇતિહાસ જુએ છે, અત્યારે એ શું કરી શકે છે એ જુએ છે, અને ભવિષ્યમાં સમાજ પર શું અસર થશે આ બધી કડીઓ જોડે છે. પેલી માર્કેટિંગની મોટી મોટી વાતો હોય ને, એનાથી દૂર જઈને.
હા હા,
વીઆરના મૂળ સિદ્ધાંતો શું છે, એની અસલી તાકાત શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એટલે કે હાઈપ અને હકીકત વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. આ જ વાત એમને આ વિષય પર વાત કરવા માટે યોગ્ય બનાવે છે. સરસ. તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? ગ્રીનગાર્ડ શું કહેવા માંગે છે? એમનો મુખ્ય મુદ્દો એ છે કે વીઆર એ ખાલી એક નવું ગેજેટ નથી, એનાથી કંઈક વધુ છે. એ માનવ અને કમ્પ્યુટર વચ્ચેના સંવાદનો, એટલે કે ઇન્ટરફેસનો, કદાચ એક આગલો બહુ મોટો તબક્કો છે. અત્યાર સુધી આપણે માહિતી સ્ક્રીન પર જોતા હતા.
બરાબર.
વીઆર આપણને એ માહિતીની અંદર જવાની તક આપે છે, એનો અનુભવ કરવાની.
અને આ અનુભવનું જે સાર છે ને, એ છે પ્રેઝન્સ, હાજરીનો અનુભવ. આ શબ્દ પુસ્તકમાં વારંવાર આવે છે અને બહુ જ મહત્વનો છે. પ્રેઝન્સ એટલે શું? એ એક એવી મજબૂત માનસિક સ્થિતિ છે, એક ભ્રમ છે કે તમે શારીરિક રીતે ભલે ગમે ત્યાં હો, પણ તમારું મન માની લે કે તમે ખરેખર પેલી વર્ચ્યુઅલ દુનિયામાં જ હાજર છો. ખાલી જોવાનું નથી, ત્યાં હોવાનું છે.
ઓહ, એટલે ટેકનોલોજી આપણા મગજને એવું મનાવી દે કે આપણે ખરેખર ત્યાં જ છીએ. વાહ.
બરાબર. અને ગ્રીનગાર્ડ કહે છે કે આ પ્રેઝન્સનો અનુભવ જ વીઆરની ખરી તાકાત, એનો જાદુ છે. અને આ જ ક્ષમતા એને ગેમિંગથી આગળ લઈ જાય છે. દવા, શિક્ષણ, તાલીમ, ડિઝાઇન, આ બધામાં ક્રાંતિ લાવી શકે છે. કારણ કે જ્યારે તમે ખરેખર ત્યાં હોવાનો અનુભવ કરો, ત્યારે તમારી શીખવાની રીત, તમારી સહાનુભૂતિ, તમારી પ્રતિક્રિયા કરવાની રીત, બધું બદલાઈ જાય છે.
સમજાઈ ગયું. એટલે ટૂંકમાં કહીએ તો આ પુસ્તક વીઆર શું છે, ક્યાંથી આવ્યું, કેવી રીતે કામ કરે છે, ક્યાં વપરાય છે અને ભવિષ્યમાં શું પડકારો છે, આ બધાની એક પૂરી સફર કરાવે છે, પણ સરળ ભાષામાં ઉત્સાહ અને વાસ્તવિકતા બંને બતાવે છે. ચાલો હવે પુસ્તકના અમુક મુખ્ય વિભાગોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ વીઆરની વ્યાખ્યાથી. ગ્રીન ગાર્ડ શરૂઆતમાં જ શબ્દો સ્પષ્ટ કરવા પર ભાર મૂકે છે, કારણ કે બજારમાં ઘણા બધા શબ્દો વપરાય છે ને, એટલે ગૂંચવાળો થાય.
સાચી વાત છે.
તો એમના મતે વીઆર એટલે શું? એ કહે છે કે વીઆર એટલે કમ્પ્યુટરે બનાવેલું એક એવું વાતાવરણ, એક એવી દુનિયા જે 3D હોય અને વપરાશકર્તાને એમાં પૂરેપૂરું ડૂબાડી દે. આપણી વાસ્તવિક દુનિયાની જે ઇન્દ્રિયો છે એના બદલે પેલી વર્ચ્યુઅલ દુનિયાનો અનુભવ કરાવે.
અને આ સમજવા માટે બે શબ્દો બહુ મહત્વના છે જે ગ્રીન ગાર્ડ સમજાવે છે. પહેલો છે ઇમર્ઝન. ઇમર્ઝન એટલે સિસ્ટમની ટેકનિકલ ક્ષમતા. પેલું હેડસેટ કેટલું સારું છે, એમાં દેખાતું ચિત્ર કેટલું વાસ્તવિક લાગે છે, અવાજ કેવો આવે છે, આ બધું મળીને આપણી ઇન્દ્રિયોને કેટલું ઘેરી વળે છે, વાસ્તવિક દુનિયાથી કેટલું અલગ પાડે છે, એ ઇમર્ઝન.
અને બીજો શબ્દ જેની આપણે હમણાં જ વાત કરી એ છે પ્રેઝન્સ. જો ઇમર્ઝન એ ટેકનોલોજીની વાત છે તો પ્રેઝન્સ એની મનોવૈજ્ઞાનિક અસર છે, પેલી અંદરથી આવતી લાગણી કે હું ખરેખર અહીં જ છું. ગ્રીન ગાર્ડ કહે છે કે સારું ઇમર્ઝન પ્રેઝન્સની લાગણી તરફ દોરી જાય છે, અને આ પ્રેઝન્સ જ
એ જ વીઆરનો મુખ્ય ઉદ્દેશ છે, એ જ એની તાકાત છે. નહીંતર એ ખાલી 3D મૂવી જોવા જેવું જ રહે, ખરું ને?
બરાબર.
અને આ વાતને વધુ સ્પષ્ટ કરવા ગ્રીન ગાર્ડ રિયાલિટી વર્ચ્યુઆલિટી કન્ટિન્યુઅમની પણ વાત કરે છે. આ એક આખી શ્રેણી જેવું છે. સમજો કે એક છેડે આપણી ભૌતિક વાસ્તવિક દુનિયા છે,
હા,
અને બીજા છેડે છે સંપૂર્ણપણે કમ્પ્યુટરે બનાવેલી વર્ચ્યુઅલ દુનિયા, એટલે કે VR. આ બંનેની વચ્ચે બીજી ટેકનોલોજીઓ પણ આવે છે, જેમ કે ઓગમેન્ટેડ રિયાલિટી, AR.
પેલું પોકેમોન ગો જેવું?
હા, બરાબર. જેમાં વાસ્તવિક દુનિયા પર જ કમ્પ્યુટરની માહિતી દેખાય. અને પછી આવે છે મિક્સ્ડ રિયાલિટી, MR, જેમાં વર્ચ્યુઅલ વસ્તુઓ વાસ્તવિક દુનિયા સાથે થોડી વધુ ભળે, કદાચ એની સાથે ક્રિયા પણ કરે. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, પણ આ બધી ટેકનોલોજી, ખાસ કરીને VR, કંઈ રાતોરાત નથી આવી ગઈ. એનો તો બહુ લાંબો ઇતિહાસ છે, નહીં? ગ્રીન ગાર્ડે સફર બહુ સરસ રીતે બતાવે છે. નવાઈ લાગે કે લોકોને આવી બીજી દુનિયામાં ડૂબી જવાનો વિચાર કેટલા વર્ષોથી આવે છે.
હા, પુસ્તક વાંચીને મને પણ નવાઈ લાગી. એ આપણને છેક 19મી સદીમાં લઈ જાય છે. પેલા મોટા પેનોરામિક પેઇન્ટિંગ્સ હતા અને સ્ટીરિયોસ્કોપ હતા, જેમાં બે ફોટા ભેગા કરીને 3D જેવું દેખાતું. આ બધાને લેખક પ્રોટો VR કહે છે, એટલે કે VR ના શરૂઆતના સ્વરૂપો. ત્યારથી જ જાણે આ સપનું જ ચાલતું આવ્યું છે.
પછી 1960ના દાયકામાં એક મોર્ટન હેલિગ નામના ભાઈ હતા, એમણે સેન્સોરામા બનાવ્યો. એમાં તો દ્રશ્ય, અવાજ, ગંધ અને સ્પર્શ બધું આપવાનો પ્રયત્ન હતો. પણ ખરી શરૂઆત તો 1968માં ઇવાન સધરલેન્ડે કરી. એમણે પહેલું હેડ માઉન્ટેડ ડિસ્પ્લે બનાવ્યું, માથે પહેરવાનું સ્ક્રીન.
ઓ, પેલું ધ સ્વોર્ડ ઓફ ડેમોકલ્સ વાળું ને, જે એટલું ભારે હતું કે છત પરથી લટકાવવું પડતું?
હા, એ જ. પણ એણે રસ્તો ખોલ્યો કમ્પ્યુટરથી બનેલી દુનિયા જોવાનો. પછી 1980માં જેરોન લેનિયર આવ્યા, એમણે વર્ચ્યુઅલ રિયાલિટી શબ્દ આપ્યો અને પહેલા VR ગ્લવ્સ અને હેડસેટ વેચવાનો પ્રયત્ન કર્યો. ત્યારે બહુ ઉત્સાહ હતો.
પણ પછી શું થયું?
પણ થયું એવું કે ટેકનોલોજી એટલી તૈયાર નહોતી. હેડસેટ ભારે, ગ્રાફિક્સ સાદા અને બહુ મોંઘા. એટલે 1990ના દાયકામાં એક VR વિન્ટર આવ્યો. રોકાણ બંધ થઈ ગયો, લોકોનો રસ ઓછો થઈ ગયો. આ જાણવું એટલે જરૂરી છે કે આજનું જે VR છે ને, એ દાયકાઓની મહેનત, નિષ્ફળતા અને સુધારાનું પરિણામ છે. કોઈ અચાનક થયેલો ચમત્કાર નથી.
બરાબર. તો આજના આધુનિક VR પાછળ કઈ ટેકનોલોજી છે? પુસ્તક કહે છે કે એ હાર્ડવેર અને સોફ્ટવેરનું એક જટિલ મિશ્રણ છે. એનો મુખ્ય હેતુ આપણી ઇન્દ્રિયોને છેતરવાનો છે, ખાસ કરીને આંખ અને કાનને, જેથી આપણું મગજ વર્ચ્યુઅલ દુનિયાને સાચી માની લે.
હા, એના મુખ્ય ભાગો જોઈએ તો પહેલું છે હેડ માઉન્ટેડ ડિસ્પ્લે, એટલે કે HMD, આપણે જે માથે પહેરીએ છીએ તે. એમાં દરેક આંખ માટે એક નાની સ્ક્રીન હોય છે. બંને સ્ક્રીન થોડા અલગ ખૂણાથી ચિત્ર બતાવે, એટલે આપણને 3D ઊંડાણ દેખાય. એનું રિઝોલ્યુશન, રિફ્રેશ રેટ અને ફિલ્ડ ઓફ વ્યૂ
એટલે કેટલું પહોળું દેખાય છે તે.
હા, આપણી દ્રષ્ટિનો કેટલો વિસ્તારે આવરી લે છે તે. આ બધું જ અનુભવ સારો બનાવવા માટે જરૂરી છે.
બીજું છે ટ્રેકિંગ, એટલે કે સિસ્ટમ એ જાણે કે આપણું માથું ક્યાં છે, કઈ દિશામાં જુએ છે, અને ક્યારેક આપણું શરીર પણ, જેથી આપણે ફરીએ એમ વર્ચ્યુઅલ દુનિયા પણ બરાબર દેખાય. આમાં પેલું 3DOF અને 6DOF વાળું છે ને?
હા, 3 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે તમે ખાલી માથું ફેરવી શકો, પણ 6 ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે તમે માથું ફેરવવાની સાથે વર્ચ્યુઅલ જગ્યામાં આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ ચાલી પણ શકો. 6DOF થી પેલી પ્રેઝન્સની લાગણી ઘણી વધી જાય છે.
અને આ ટ્રેકિંગ કેવી રીતે થાય?
એની પણ બે મુખ્ય રીત છે. આઉટસાઇડ ઇનમાં રૂમમાં સેન્સર લગાવવા પડે જે હેડસેટને જુએ, અને ઇનસાઇડ આઉટમાં હેડસેટ પર જ કેમેરા હોય જે આજુબાજુ જોઈને પોતાની જગ્યા નક્કી કરે. આજકાલ ઇનસાઇડ આઉટ વધુ સગવડભર્યું ગણાય છે.
પછી આવે પેલા હાથમાં પકડવાના કંટ્રોલર, જેનાથી આપણે વર્ચ્યુઅલ વસ્તુઓ સાથે કામ કરીએ.
હા, એ ઇનપુટ ડિવાઇસ કહેવાય. એ કંટ્રોલર હોઈ શકે, અથવા તો હવે હેન્ડ ટ્રેકિંગ પણ આવે છે જેમાં કેમેરા તમારા હાથની આંગળીઓને જ ટ્રેક કરે, એટલે કંટ્રોલર વગર જ તમે વર્ચ્યુઅલ વસ્તુ પકડી શકો.
અને પેલો સ્પર્શનો અનુભવ, હેપ્ટિક્સ?
હા, હેપ્ટિક્સ એ પણ બહુ જ મહત્વનું છે પ્રેઝન્સ માટે. કંટ્રોલરમાં આવતી ધ્રુજારીથી માંડીને મોંઘા ગ્લોવ્સ કે સૂટ પણ હોય જે તમને દબાણ કે સ્પર્શનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરે.
અને આ બધું ચલાવવા માટે જોરદાર કમ્પ્યુટર પાવર અને સોફ્ટવેર જોઈએ, બરાબર? યુનિટી, અનરિયલ એન્જિન જેવા. અલબત્ત હજી પેલી મોશન સિકનેસ, એટલે કે હુબકા આવવાની તકલીફ તો અમુક લોકોને રહે છે.
હા, એ પડકાર છે, પણ ટેકનોલોજી સતત સુધરી રહી છે. પણ પુસ્તકનો એક બહુ જ રસપ્રદ ભાગ એ છે જે VRના ગેમિંગ સિવાયના ઉપયોગોની વાત કરે છે. ગ્રીનગાર્ડ કહે છે કે અત્યારે VRની સૌથી મોટી અસર કદાચ વ્યાવસાયિક, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં છે. અહીં એ ખાલી નવી ટેકનોલોજી નથી, પણ સમસ્યા હલ કરવાનું સાધન બની રહ્યું છે.
હા, ખરેખર જાણવા જેવું છે. કયા કયા ક્ષેત્રોમાં?
દાખલા તરીકે હેલ્થકેર, એટલે કે આરોગ્ય સંભાળ. પુસ્તકમાં ઓસો VR જેવા પ્લેટફોર્મની વાત છે. સર્જનો ઓપરેશન કરતા પહેલા એની પ્રેક્ટિસ વર્ચ્યુઅલી કરી શકે છે. મેડિકલના વિદ્યાર્થીઓ શરીર રચના 3Dમાં સમજી શકે છે. કેટલું સહેલું થઈ જાય.
અને પેલું માનસિક સ્વાસ્થ્યનું તમે કહેતા હતા?
હા, એ પણ બહુ મહત્વનું છે. PTSD જેવી તકલીફ હોય તો એના માટે બ્રેવ માઇન્ડ જેવી થેરેપી છે, જેમાં દર્દીને સુરક્ષિત VR વાતાવરણમાં એમના ડરનો સામનો કરાવવામાં આવે. કોઈને ઊંચાઈનો ડર હોય કે ભીડનો ડર હોય.
અચ્છા,
તો એક્સપોઝર થેરેપીમાં VR બહુ કામ લાગે છે. દુખાવો ઓછો કરવામાં પણ મદદ કરી શકે છે.
અને ડિઝાઇન, એન્જિનિયરિંગ, ત્યાં શું?
વિચારો, કોઈ મોટી કાર કંપની જેમ કે ફોર્ડ કે વિમાન બનાવતી બોઈંગ, એ લોકો નવી ડિઝાઇન બનાવે ત્યારે એન્જિનિયરો એક કાર કે વિમાનને વર્ચ્યુઅલી ચકાસી શકે છે. અંદર બેસી શકે, ફરી શકે. આનાથી પ્રોટોટાઇપ બનાવવાનો સમય અને ખર્ચ બચે. આર્કિટેક્ટ પણ બિલ્ડિંગ બંધાયા પહેલા ક્લાયન્ટને અંદર ફેરવી શકે.
અને શિક્ષણ અને તાલીમમાં ત્યાં તો બહુ ફાયદો થતો હશે ને?
ચોક્કસ, કરીને શીખવું એ સૌથી સારું છે, પણ હંમેશા શક્ય નથી હોતું. ક્યારેક જોખમી હોય, ક્યારેક ખર્ચાળ. VR તમને સુરક્ષિત રીતે પ્રેક્ટિસ કરવા દે છે. વોલમાર્ટ જેવી કંપની એના કર્મચારીઓને ભીડને કેમ પહોંચી વળવું એની ટ્રેનિંગ VRમાં આપે છે. કોઈ મશીન રિપેર કરતા શીખવું હોય કે પછી બાળકોને એમેઝોનના જંગલમાં લઈ જવા હોય.
વર્ચ્યુઅલી?
હા, વર્ચ્યુઅલી. આ બધું VRથી શક્ય બને છે. અને હા, દૂર બેઠેલી ટીમો પણ જાણે એક જ રૂમમાં હોય એમ સાથે કામ કરી શકે, મીટિંગ કરી શકે, 3D મોડલ પર ચર્ચા કરી શકે.
આ બધા ઉદાહરણો સાંભળીને લાગે છે કે VR ખરેખર ખાલી ગેમ નથી રહી હવે.
બિલકુલ નહીં, એ વર્તમાનમાં ઉપયોગી સાધન બની ગયું છે.
તો ભવિષ્ય શું કહે છે? ગ્રીનગાર્ડ આશાવાદી લાગે છે, પણ સાવચેતી પણ રાખવાનું કહે છે, ખરું ને?
હા, સંભાવનાઓ તો ઘણી છે, પણ હજી ઘણા પડકારો પણ છે. ટેકનિકલી જોઈએ તો ગ્રાફિક્સ હજી વધુ સારા થવાની જરૂર છે. પેલી આંખના તાણવાળી વાત, વર્ઝન્સ એકોમોડેશન કોન્ફ્લિક્ટ, એનો ઉકેલ જોઈએ. વર્ચ્યુઅલ દુનિયામાં ચાલવું ફરવું હજી સહેલું નથી થયું. અને હા, હેડસેટ હજી હળવા, સસ્તા, વાયરલેસ અને વધુ બેટરીવાળા જોઈએ.
અને પેલું મેટાવર્સ, એની બહુ વાતો થાય છે, એ શું છે ખરેખર?
મેટાવર્સ એ કોઈ એક પ્રોડક્ટ નથી, પણ એક મોટો આઈડિયા છે. એકબીજા સાથે જોડાયેલી ઘણી બધી વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ દુનિયાઓનું એક નેટવર્ક, જ્યાં લોકો કામ કરે, રમે, મળે, ખરીદી કરે, જાણે ઇન્ટરનેટનું 3D વર્ઝન. ગ્રીનગાર્ડ કહે છે કે આ હજી બહુ જ શરૂઆતના તબક્કામાં છે, પણ જો સફળ થાય તો બહુ મોટું પરિવર્તન લાવી શકે.
પણ આ બધા સાથે પેલા નૈતિક અને સામાજિક સવાલો તો ઊભા જ રહે ને?
ચોક્કસ, અને ગ્રીનગાર્ડ એના પર બહુ જ ભાર મૂકે છે. જેમ કે પ્રાઇવસી, આપણી ગોપનીયતાનું શું? જો કોઈ કંપની આપણી આંખની મૂવમેન્ટ, આપણા હાવભાવ બધું જ ટ્રેક કરે તો એ ડેટાનું શું ઉપયોગ થશે? બીજું ડર છે વ્યસનનો. લોકો વર્ચ્યુઅલ દુનિયામાં જ ખોવાયેલા રહેતો.
અને ઓળખ, સુરક્ષા.
હા, વર્ચ્યુઅલ દુનિયામાં તમે કોઈ પણ બની શકો, તો તમારી અસલી ઓળખ ક્યાં? ત્યાં હેરાનગતિ કે ગુનાઓ કેવી રીતે રોકવા? અને શું આ ટેકનોલોજી બધા માટે હશે કે પછી અમીર ગરીબ વચ્ચેની ખાઈ વધારશે? ગ્રીનગાર્ડ કહે છે કે જેમ જેમ VR આગળ વધે, તેમ તેમ આ બધા સવાલોના જવાબ શોધવા અને નિયમો બનાવવા બહુ જ જરૂરી છે. તો આ આખી વાતચીત અને પુસ્તકમાંથી કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણને મળે છે? મને લાગે છે પહેલી અને સૌથી અગત્યની થીમ એ છે કે VR એ આપણો કમ્પ્યુટર સાથેનો છેલ્લો ઇન્ટરફેસ બની શકે છે. આપણે સ્ક્રીનથી આગળ વધીને વધુ કુદરતી, શારીરિક રીતે ડિજિટલ દુનિયા સાથે જોડાઈશું. માહિતીને જોઈશું નહીં, અનુભવીશું.
બીજી થીમ જે વારંવાર આવી, પ્રેઝન્સ એજ કિલર એપ છે. પેલો ત્યાં હોવાનો અનુભવ જ VR ની ખરી શક્તિ છે. એ જ એને સહાનુભૂતિ, તાલીમ અને થેરાપી માટે આટલું ખાસ બનાવે છે.
ત્રીજી વાત જે યાદ રાખવા જેવી છે, આ એક લાંબી યાત્રા છે. VR ગઈકાલે નથી આવ્યું. એનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે, ઘણા ઉતાર ચડાવવાળો. એટલે અત્યારની મર્યાદાઓ જોઈને નિરાશ થવાની જરૂર નથી.
ચોથી થીમ જે મને બહુ ગમી, VR ખાલી મનોરંજન નથી. ભલે ગેમિંગથી શરૂ થયું, પણ એની ખરી અસર અત્યારે ગંભીર કામોમાં દેખાઈ રહી છે. દવા, એન્જિનિયરિંગ, તાલીમ. એ ખાલી વપરાશનું સાધન નથી, અનુભવ અને સર્જનનું પ્લેટફોર્મ છે.
અને પાંચમી, જે કદાચ સૌથી વધુ વિચારવા જેવી છે, આ બેધાઈ તલવાર છે, જે ઇમર્ઝન અને પ્રેઝન્સ અને શક્તિ આપે છે, એ જ જોખમ પણ ઊભું કરે છે. માનસિક અસર, પ્રાઇવસી, વ્યસન, એટલે જવાબદાર વિકાસ અને નૈતિક માળખું બહુ જ જરૂરી છે. જેમ જેમ ડિજિટલ અને ભૌતિક દુનિયા ભળતી જશે, તેમ તેમ સાવચેતી વધારવી પડશે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, ભલે શબ્દશઃ ના હોય, પણ ગ્રીનગાર્ડના વિચારો આ રીતે કહી શકાય. પહેલો વિચાર, VR એ વાસ્તવિક દુનિયાથી ભાગવા માટે નથી, પણ તેને વધુ સારી રીતે સમજવા અને તેની સાથે વધુ સારી રીતે કામ કરવા માટેનું સાધન છે. એ અંતિમ સિમ્યુલેટર છે.
હા, એટલે કે એનો ઉપયોગ આપણી વાસ્તવિક દુનિયાની ક્ષમતા વધારવા માટે છે. નવું શીખવા, સમસ્યા સમજવા, બીજાને સમજવા, ભાગવા માટે નહીં.
બીજો વિચાર, VR નો અસલી પડકાર અને લક્ષ્ય પ્રેઝન્સ મેળવવાનું છે. મગજને એવું મનાવવાની એક ઊંડી ન્યુરોલોજિકલ યુક્તિ કે જે ડિજિટલ દુનિયાએ જોઈ રહ્યું છે તે સાચી છે.
બરાબર, આ VR ટેકનોલોજીના મૂળમાં શું છે એ બતાવે છે. બધી મહેનત આ હાજરીના અનુભવને વધુ વાસ્તવિક બનાવવા માટે જ છે.
ત્રીજો, જે મને બહુ સમયસરનો લાગ્યો, આપણે અત્યારે VR અને મેટાવર્સના જાણે ડાયલ અપ ઇન્ટરનેટ યુગમાં છીએ. અનુભવ કદાચ અધૂરો લાગે, હેડસેટ ભારે હોય, પણ આ જોઈને એને નકારી કાઢવું એ 1990માં પેલા ધીમા ઇન્ટરનેટને જોઈને એની ભવિષ્યની તાકાતને નકારવા જેવું જ છે.
બહુ સાચી વાત. ધીરજ રાખવી પડે અને લાંબા ગાળાનું વિચારવું પડે. અત્યારની તકલીફો જોઈને એની શક્યતાઓને ઓછી ના આંકવી જોઈએ.
અને ચોથો વિચાર, VR ની અંતિમ સફળતા કદાચ એના પર નિર્ભર કરશે કે તે માણસના અનુભવને બદલવાને બદલે માણસની ક્ષમતાઓને કેટલી વધારી શકે છે.
ફરી એ જ વાત, VR આપણી જગ્યા લેવા નથી આવતું, પણ આપણને વધુ સક્ષમ, વધુ જાણકાર, વધુ કુશળ બનાવવા માટે આવે છે. એનો વિકાસ માણસને કેન્દ્રમાં રાખીને થવો જોઈએ. તો આ બધી વાત પરથી આપણે આપણા જીવનમાં કે કામમાં શું લઈ શકીએ? મને લાગે છે પહેલી વાત તો એ કે VR ને ખાલી ગેમ રમવાનું સાધન ન ગણીએ, એને એક પ્લેટફોર્મ, એક ઓજાર તરીકે જોઈએ.
હા, જેમ કે જે લોકો બિઝનેસમાં છે એ વિચારે કે શું VR થી એમની કોઈ તકલીફ ઓછી થઈ શકે, ટ્રેનિંગનો ખર્ચ ઘટે, ગ્રાહકને સારો અનુભવ મળે, આર્કિટેક્ટ કે ડિઝાઇનર વિચારે કે વર્ચ્યુઅલ પ્રોટોટાઇપથી ફાયદો થાય?
શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તો આ ખજાનો છે. શું ઇતિહાસ માટે વર્ચ્યુઅલ રોમ જઈ શકાય? બાયોલોજી માટે કોષની અંદર? કોઈ સ્કિલ શીખવા માટે સેફ પ્રેક્ટિસ? આપણા ગુજરાતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ આ દિશામાં વિચારી શકે.
હેલ્થકેરમાં પણ ડોક્ટરો, થેરાપિસ્ટ વિચારી શકે કે VR ક્યાંક મદદરૂપ થાય છે, સર્જરી ટ્રેનિંગમાં, ડર ભગાડવામાં, કસરતો કરાવવામાં.
અને આપણે પોતે પણ વ્યક્તિગત રીતે VR અનુભવોથી કદાચ બીજાની પરિસ્થિતિ વધુ સારી રીતે સમજી શકીએ, સહાનુભૂતિ કેળવી શકીએ, નવી રીતે કંઈક બનાવી શકીએ. મુખ્ય વાત એ છે કે જિજ્ઞાસા રાખવી અને ખુલ્લા મને વિચારવું.
આખી ચર્ચા પછી મને છે ને બે વાતો બહુ સ્પર્શી ગઈ. એક તો VRનો ઇતિહાસ ખરેખર કેટલો જૂનો છે એ જાણીને નવાઈ લાગી, અને બીજું, ગેમિંગ સિવાય ખાસ કરીને ટ્રેનિંગ અને હેલ્થકેરમાં એના કેટલા ગંભીર ઉપયોગો થઈ રહ્યા છે એ બહુ પ્રભાવશાળી છે. એ ખાલી ભવિષ્ય નથી, વર્તમાન પણ છે.
મારા માટે સૌથી વધુ વિચારવા જેવો મુદ્દો નૈતિકતાનો રહ્યો. જેમ જેમ આ ટેકનોલોજી વધુ શક્તિશાળી બનશે, તેમ તેમ એના ખોટા ઉપયોગ અને સામાજિક અસરો વિશે વિચારવું પડશે. આપણે એને ખાલી ટેકનોલોજી નહીં પણ એક નવું માધ્યમ ગણીને એના માટે જરૂરી સમજ અને નિયમો બનાવવા પડશે. ટેકનોલોજી વધે પણ માનવીય મૂલ્યો જળવાય એ જરૂરી છે.
સારાંશમાં, સેમ્યુએલ ગ્રીનગાર્ડનું પુસ્તક આપણને યાદ કરાવે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી આપણી માહિતી સાથે અને એકબીજા સાથે વાતચીત કરવાની રીતને મૂળભૂત રીતે બદલવાની ક્ષમતા ધરાવે છે. શક્યતાઓ અપાર છે, પણ એનો આધાર જવાબદાર વિકાસ પર છે.
એનું સાચું મૂલ્ય કદાચ એવા અનુભવો આપવામાં છે જે વાસ્તવિક દુનિયામાં શક્ય નથી અથવા બહુ મોંઘા કે જોખમી છે. એની સફળતા ટેકનોલોજીની ચમક પર નહીં, પણ એ વાસ્તવિક સમસ્યાઓ કેટલી સારી રીતે ઉકેલે છે એના પર નિર્ભર રહેશે. આ એક એવી સફર છે જેના પર આપણે સૌએ નજર રાખવી પડશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિથી, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.